તારીખ 12/4/1994 શ્રી સમયસર શ્લોક 127 અને ગાથા 187-189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175
શ્રી સમયસર પરમાગમ સંવૃદ્ધિકાર કળશી 127માં ચાલે છે. જો કોઈ પણ રીતે ધારાવાહી જ્ઞાનથી શુદ્ધાત્માને નિશ્ચળપણે અનુભવા કરે તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, જેની આત્મસ્થિરતા પણ વધતી જાય છે, એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. એક આખું એક જ વાક્ય છે. જો કોઈ પણ રીતે એટલે કે ઘણા પુરુષાર્થથી, તીવ્ર પુરુષાર્થથી એટલે ઘણા પુરુષાર્થથી અથવા પોતાની દશામાં જેટલો વીર્યનો ક્ષોભ છે એની પૂરી શક્તિથી, પૂરી તાકાતથી ઉદ્યમ કરીને, પ્રયત્ન કરીને ધારાવાહી જ્ઞાનથી એક ધારો શુદ્ધાત્માનો અનુભવ કરે, ચલિત થયા વિના, નિશ્ચળપણે એટલે ચલિત થયા વિના અનુભવા કરે, અનુભવ ચાલુ જ રાખે તો આ આત્માને આત્મસ્થિરતા પણ વધતી જાય છે. આત્મસ્થિરતા વધે છે, સાથે સાથે આત્માનંદ પણ પ્રગટ થતો જાય છે અને વધતો જાય છે. બે ગુણની વાત લીધી પણ બધા ગુણ યથાસંભવ વૃદ્ધિગત થતા જાય છે. શાંતિ પણ વધતી જાય છે, સુખ પણ વધતું જાય છે, જ્ઞાન પણ વધારે નિર્મળ થતું જાય છે, એમ બધા ગુણમાં વિકાસ થતો જાય છે. પરિણતિ લીધી છે, ધારાવાહી જ્ઞાનથી પરિણતિ લીધી છે. કેમ કે બીજો શુદ્ધો પ્રયોગ તો ધારાવાહી સાતમા ગુણ સ્થાન પહેલા કોઈને રહે નહીં. સાતમા ગુણ સ્થાન પછી જો ધારાવાહી ઉપયોગ રહે તો અંતર્મૂર્તમાં જ કેવળ જ્ઞાનને પામે, પછી એ જીવ છદ્મસ્થ ન રહી શકે. જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે ત્યાં સુધી ઉપયોગની સ્થિતિ વિચલિત થયા કરે છે, અંતર્મૂર્તમાં એ પોતાનો વિષય બદલે છે. પણ ભાવલિંગની દશા હોય અને ઉપયોગ સ્થિર રહી જાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, છદ્મસ્થ દશાનો અભાવ થઈને સર્વજ્ઞ દશાની પ્રાપ્તિ થઈ જાય. સ્વગ્રહ હો કે પરગ્રહ હો, ઉપયોગને પોતાનો વિષય અંતર્મૂર્તમાં બદલવાનો અનિવાર્યપણે થાય જ છે. એવી ચારિત્ર ગુણમાં પણ અસ્થિરતા છે પરિણામમાં, અને એવી પુરુષાર્થની પણ પરિસ્થિતિ છે. પરગ્રહમાં તો ખેર ઊંધો પુરુષાર્થ છે, પણ સ્વગ્રહના પુરુષાર્થની પણ જન્મસ્થ અવસ્થામાં એવી કમજોર પરિસ્થિતિ છે કે પોતાનો ઉપયોગ છે એ અંતર્મૂર્તમાં કરી જાય છે. ન ફેરવવો હોય, ફેરવવા ન ચાહે તો પણ આ એક અનિવાર્ય વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. ચાલુ છે, શ્લોક બહાર જાય છે પછી ઉપર છલ્લો જાય છે, અને ધારાવાહિક જ્ઞાન છે એ મુખ્ય પરિણતિ છે. એટલે બળ એમાં વિશેષ છે, ઉપયોગ બહાર જાય છે એમાં બળ નથી હોતો. પછી ઉપયોગનું બળ વધે તેની પરિણતિ ફરી જાય, જ્ઞાનીને કે અજ્ઞાનીને. જેથી ઉપયોગનું બળ વધી જાય તેની પરિણતિ પણ પલટો મારી જાય, કેમ કે ઉપયોગ પૂર્વક પરિણતિ થાય છે, એની પરિણતિ બળવાન હોય છે હંમેશા. પણ છતાં પણ શુદ્ધો ઉપયોગ બળવાન પણ આવે તો ઊંટી પરિણતિ બદલાઈ જાય, અને શુદ્ધિ પરિણતિ હોય ઊંધો ઉપયોગ બળવાન થાય તો સંગતિ બદલાય ના વિના દશામાં આવી જાય. પરિણતિનો ઉપયોગમાં સામાન્યપણે બળવાન પરિણતિ છે, પણ વિશેષપણે ઉપયોગનો પ્રભાવ પણ એવો છે કે પરિણતિને ફેરવે છે. અત્યારથી ઉપયોગપૂર્વક ફેરફાર થયો પરિણતિનો. પરિણતિ તો એ પહેલા પણ થોડી ફરે છે, જ્યારથી પૂર્ણતાનું લક્ષ થાય ત્યારથી જે લગ્ની લાગે તાલાવેલી ઉપડે ત્યારથી પરિણતિમાં થોડો થોડો ફેરફાર થતો આવે છે. પછી એમાં પણ સહજ ભેદ જ્ઞાનની દશા આવે ત્યારે પરિણતિમાં ઘણો ફરક પડે છે. સ્વરૂપ નિશ્ચય વખતે તો એકદમ ફેર પડે છે, ઘણો ફેર પડી જાય છે. એમ પરિણતિમાં તો જેટલી જેટલી ભાવના વિશેષ એ ભાવના અનુસાર વારંવાર ઉપયોગ થાય અને જેમ જેમ ઉપયોગ થાય એમ એની પરિણતિ પણ થતી આવે એમ છે. આત્માનંદ પ્રગટ થતો જાય છે, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે એવા આત્માને શુદ્ધ જ પ્રાપ્ત કરે છે અને એમાં પરપર પરિણતિનો નિરોધ હોય છે. શુદ્ધાત્માનો અનુભવ કરે છે એમાં પર પરિણતિનો નિરોધ છે. એનો અર્થ એ છે કે જેટલી પર પરિણતિ છે એટલો અવરોધ છે, અવરોધ ખસતો જાય છે એમ કે છે. જ્યારે આત્મા ધારાવાહિક જ્ઞાનથી પોતાના અનુભવમાં રહે છે ત્યારે પરપરિણતિ રૂપ અવરોધ છે એનો નિરોધ થાય છે, એટલે સહેજે અટકી જાય છે, ઉત્પન્ન થતી બંધ થાય છે, એ અવરોધ મટતો જાય છે. એટલો અહીંયા શુદ્ધપણો વધતું જાય છે, શુદ્ધપણો વધતું જાય છે એટલો અવરોધ મટતો જાય છે. ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધાત્માને અનુભવવાથી રાગ દ્વેષ મોહ પરપરિણતિનો એટલે ભાવાસુરોનો નિરોધ થાય છે. ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી એક ધર્મ જ્ઞાનમાં પોતાનો જ અનુભવ કરતા રાગ દ્વેષ મોહ પરિણતિનો નિરોધ થાય છે, એનો અભાવ થતો જાય છે. નિરોધ થાય છે એટલે એનો અભાવ થતો જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે અને તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિના અનુભવ થાય છે. પરિણતિ જેમ જેમ ધારાવાહી પરિણતિ ચાલે તેમ તેના તે ગુણસ્થાનમાં પણ સાધક આગળ વધતો જાય છે અને ચરમસીમાએ તે ગુણસ્થાનની ચરમસીમાએ પહોંચે ત્યારે પછી આપણા ગુણસ્થાનમાં આરોઢ થાય. સહેજે એમ તેના તે ગુણસ્થાનમાં પરિણતિ ચાલુ રહીએ એટલે આગળ વધતો જાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય, સમૃદ્ધિ ચાલુ જ રહીએ, શુદ્ધિ ઘટતી જ જાય અને પછી ઉપરના ગુણસ્થાનમાં આવી જાય. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ પણ સન્મુખતાના પુરુષાર્થમાં આગળ વધતો જાય છે અને એને સ્વરૂપ મહિમા છે એ વધતો જાય છે. એ વધતો વધતો એ ચરમસીમાએ પહોંચીને મિથ્યાત્વ ગુણસ્થાનનો અભાવ કરીને સમ્યક દશાને ચતુર્થ ગુણસ્થાનને પામી જાય છે. એ પણ ચડતી દશા છે. તો જ્યારથી પૂર્ણતાનો લક્ષ બાંધે ત્યારથી ચડતી દશા શરૂ થાય. એટલે શરૂઆત થઈ ગઈ ત્યાંથી એમ કહ્યું, વાસ્તવિક શરૂઆત થઈ ગઈ. ગુરુદેવે શું કહ્યું? વાસ્તવિક શરૂઆત થઈ ગઈ. હવે શરૂઆત થઈ છે, આગળ વધતો જશે, આગળ વધતો જશે એમ લેવું છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન, અવતૂટક જ્ઞાન, તૂટતું નહીં એવું, વચ્ચે આંતરો ન પડે એવું જ્ઞાન, એક ધારું જ્ઞાન. તે બે રીતે કહેવાય છે, ચોખ્ખટ કરી છે એમાં. તે બે રીતે કહેવાય છે, એક તો જેમાં ઉચ્ચે મિથ્યા જ્ઞાન ન આવે એવું સમ્ય જ્ઞાન, તે ધારાવાહી જ્ઞાન છે, અપરણ સ્વરૂપ છે, સમય જ્ઞાન છે. બીજું એક જ જ્ઞેયમાં ઉપયોગ ના ઉપયુક્ત રહેવાથી ઉપયુક્ત એટલે જોડાણો હોય, યુક્ત એટલે જોડાણો. એક જ જ્ઞેયમાં ઉપયોગ ના ઉપયુક્ત રહેવાથી રહેવાની અપેક્ષા એ જ્ઞાન નું ધારાવાહી પણ આ ઉપયોગ અપેક્ષાએ લીધો, ગુરુ પરિણતિ અપેક્ષાએ લીધો હતો. આ ઉપયોગ અપેક્ષાએ જ્ઞાન નું ધારાવાહી પણ કહેવામાં આવે છે. અર્થાત જ્યાં સુધી ઉપયોગ એક જ્ઞેયમાં જ્ઞેય યુક્ત રહે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય. આની સ્થિતિ છદમસ્ત ને અંતર્મૂર્ત છે, સ્વજ્ઞેય હો કે પરજ્ઞેય હો, છદમસ્તરે એની સ્થિતિ અંતર્મૂર્ત છે અને પછી તે ખંડિત થાય છે. છદમસ્ત ની અનિવાર્ય પરિસ્થિતિ છે, એનો ઉપયોગ વિચલિત થઈ જાય. કોઈ પણ જ્ઞેયમાં ઉપયોગ પણ એકાગ્ર રહેવું તે અંતર્મૂર્ત વધારે ન બની શકે. આ બે અર્થમાંથી જ્યાં જે વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. ધારાવાહી જ્ઞાન નો જ્યાં જ્યાં જે અર્થ શ્રેણી નો વિષય ચાલતો હોય તો ઉપયોગ લેવો, શ્રેણી પહેલા નો વિષય ચાલતો હોય તો પરિણતિ લેવી, એમ કે છે. એક જ અર્થ પકડી રાખવો નહીં શબ્દ નો, ધારાવાહી શબ્દ નો એક જ અર્થ ન પકડી રાખવો. ઉપયોગ અને પરિણતિ જ્યાં જે સ્થિતિ ની વાત ચાલતી હોય ત્યાં તે લઈ લેવી. પહેલી અપેક્ષા લાગુ પડે અવિરત સમ્યક દ્રષ્ટિ, નિષ્વિરત સમ્યક દ્રષ્ટિ અને સર્વવિરત સમ્યક દ્રષ્ટિ, એ ત્રણેય નીચેના ગુણ સ્થાને આ પહેલી વાત લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને સાતમાંથી ઉપર કહેવાય ને પછી મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે છે. સવારે થોડો પ્રશ્ન થયેલો હતો ને, આવો સરસ ઉપયોગ જોરથી આવ્યો કેમ પાછો પડે છે, છે ને આમાં છદમસ્ત શ્રેણીની વાત લીધી છે ને, એમ જ છે, વસ્તુ સ્થિતિ એમ જ છે. શ્રેણી ચડનાર જીવને એટલે આઠમા ગુણ સ્થાનથી સાતમાંથી પાછો ન ફરે, મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે એટલે એનો ઉપયોગ એકાગ્ર થાય છે. કારણ કે તેનો ઉપયોગ શુદ્ધાત્મામાં જ ઉપયોગ છે અને અંતર્મૂર્તની અંદર સર્વજ્ઞ કેવળ દશાને પામી જશે. હવે પૂછે છે કે સુમર કયા પ્રકારે થાય છે, કેવા કેવા સુમર નો પ્રકાર શું છે, તેનો ઉત્તર આ 187-88 ને 189 ગાથામાં આપશે. સુમર નો પ્રકાર અમને બતાવો એટલે હજી ખોલીને કહેવાનો, હજી આટલી વાત કરો છો પણ અમને હજી વધારે ખોલીને વાત કરો. અપાણમ અપણ રૂંધિયુણ દો પૂર્ણ પાપ જોગેશુ દર્શન નાન નમ્મી છેદો ઈચ્છા વિરદો ય અન્ન નમ્મી જો સબ સંગ લોકો જાયદે અપાણમ અપણ અપા નવી કમ્મમ લોકમ ચેલા ચિંતેદી એતમ અપાણમ ધાયંતો દર્શન નાણ ભવો અનન ભવો લહદે અચિરેણ અપાણમ મેવ સો કમ્મ પવિનુકમ
આત્મ
રોકીને દર્શન જ્ઞાન માં થયો થકો અને અન્ય ની ઈચ્છા થી પરદ્રવ્ય ની ઈચ્છા થી વિરમો થકો જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે કર્મ ને નો કર્મ ને ધ્યાતો નથી પોતે ચેતિતા હોવાથી ચેતનાર હોવાથી એકત્વને જ ચિંતવે છે અનુભવનાર હોવાથી એકત્વને જ અનુભવે છે તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહીત આત્માને પામે છે ત્રણ ગાથાનો એક વચન બનાવ્યો છે આખો વાક્ય એટલે અહીં તો મોક્ષ થઈ જાય છે એમ કે છે આ સમર કરતા કરતા એનો મોક્ષ થઈ જાય છે પ્રભુ મુક્ત આત્માને વરે પંચમ કાળે મોક્ષ ન હોય ને તો આચાર્ય એવી વાત ભૂલી જાય છે અહીં તો મોક્ષ થઈ જાય છે એ વાત એ છે નથી થતો એવી વાત ક્યાંય આવતી નથી પોતાની ભાવના છે પૂર્ણતાની પોતાની ભાવના છે ભાવના જો સિદ્ધાંત ને ન ગણતી હોય તો પછી બીજા કોને ગણે એ તો કયો સિદ્ધાંત વસ્તુ નું સ્વરૂપ છે જો ભાવના વસ્તુ ના સ્વરૂપ ને ન ગણતી હોય તો પછી બીજા કોને ગણે એ જગત માં એ જગત માં કોઈને ગણે નહી એવી વાત છે મન બળ છે ભાવના નું બળવાન પણ ઘણું છે ભાવના પ્રધાન માર્ગ છે પૂજ્ય બેન ચર્ચામાં લે છે કે જો શુદ્ધાત્મા નું અધ્યાત્મ નું જ્ઞાન છે એ મહિમા ભાવના પુરુષ નો વિરોધ કરવામાં આવે નીતરતી ભાવના હોવી જોઈએ બાર માં ટપકે ખબર પડે કે છે અંદર ભાવના ભરી છે પછી જ્ઞાન કરે એનો વાંધો નહીં ભાવના વિના જ્ઞાન કરે તો શુષ્કતા એવા વિના આત્મ ભાવના ભાવતા જીવ લહે એ બધા જ્ઞાનીઓનો એક જ સૂર છે સર્વ જ્ઞાનીઓનો એક જ સૂર છે સૂર થી સુરતાને પામે સૂર થી સુરતાને પામે સુરતા એટલે એકાગ્રતા એટલે આત્મા ને આત્મા વડે પોતે બે આત્મા છે બીજી વિભક્તિ માં પણ આત્મા છે અને ત્રીજી વિભક્તિ માં પણ આત્મા છે કોણ રોકે કે આત્મા રોકે ઠીક આત્મા આત્મા ને આત્મા વડે રોકે પહેલી વિભક્તિ આત્મા બીજી વિભક્તિ આત્મા ને ત્રીજી વિભક્તિ આત્મા વડે વચ્ચે દ્રવ્ય પર્યાય કઈ નથી લેતા એવો દ્રવ્ય પર્યાય નો ભેદ પાડવાનો અહીંયા અપરાધ કરવો નહીં ઠીક આ અધ્યાત્મ નો વિષય જેવી રીતે ચાલે છે હા એ અપરાધ છે ભેદ પાડવો એ અભેદ નું ખંડન કરવાની વાત છે અભેદ પરિણતિ, અભેદ ભાવ, અભેદ ભાવના, અભેદ ધ્યાન, અભેદ જ્ઞાન, આ કર્તવ્ય છે. અને અધ્યાત્મમાં એમ થાય છે, ત્યાં વચ્ચે દ્રવગુણ પર્યાય ના ભેદ પાડે તો એ ખંડિત થઈ જાય છે. ખંડિત થઈ જાય છે એટલે આરાધના નહીં થતા વિરાધના થાય છે. ઠીક, આરાધના નહીં થતા વિરાધના થાય છે, એવી વાત છે. અધ્યાત્મની શૈલી અને અધ્યાત્મની રીત એક આગવી રીત છે. આગમની શૈલી જુદી છે અને અધ્યાત્મની શૈલી જુદી છે. આગમની શૈલી કરતા અધ્યાત્મની શૈલી પર છે. પર છે એટલે ઉચ્ચ કોટીની છે. આગમની શૈલી તો વસ્તુનું સ્વરૂપ સમજવા માટે છે, ત્યારે અધ્યાત્મની શૈલી તો સ્વરૂપનું આરાધન કરવા માટે છે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપ રૂપ શું રોકીને, એટલે અહીંયા પ્રશ્ન એનો ઉઠાવો એમ કે છે કે આમાં કયો આત્મા દ્રવ ને કયો આત્મા પર્યાય, તો કહીએ હવે કઈ તારે દીધું એ અહીંયા અહીંયા એ વાતની જરૂર નથી, અહીંયા એ વાતની જરૂર નથી. એટલે આચાર્ય મહારાજ એનું સ્પષ્ટીકરણ પણ દેતા નથી. જ્યારે શ્રી ગુરુને દ્રવ પર્યાયની ખબર છે છતાં પણ એનું સ્પષ્ટીકરણ આપતા નથી, તો એ સમજીને આપતા નથી એમ લેવું. એવું સ્પષ્ટીકરણ ના આપવું તે જ ઈષ્ટ છે ત્યાં. સ્પષ્ટીકરણ આપવું તે અનિષ્ટ છે અને ના આપવું તે ઈષ્ટ છે એમ લેવું અહીંયા. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપ રૂપ શુભોપયોગ છે રોકીને દર્શન જ્ઞાન માં સ્થિત થયો થકો, પુણ્યને પાપના શુભાશુભ યોગોથી રોકીને, યોગો યોગમાં ઉપયોગ પણ લઈ લેવો, યોગ અને ઉપયોગ બંને લઈ લેવા. કેમ કે યોગ એટલે ઉપયોગથી જોડાવું એને પણ યોગ કહે છે, અને વચન અને કાયદાના જોડાણને પણ યોગ કહેવામાં આવે છે. મન છે યા તો ઉપયોગ છે પાછો. આત્મા વડે રોકીને, આત્મબળથી રોકીને, આત્માને આત્મ સ્વભાવથી રોકીને, અથવા આત્મા આત્મભાવમાં આવીને પુણ્ય પાપથી રોકાઈ જાય છે એમ કહેવું છે. જ્યારે આત્મા આત્મભાવમાં આવે છે ત્યારે પુણ્ય પાપમાં રોકાઈ જાય છે. આત્મા આત્મભાવમાં આવે છે, આત્મા આત્માને આત્મા વડે રોકે છે, એમાં જે ટોન છે એ અભેદતાનો ધ્વનિ છે. અભેદતાની મુખ્યતા છે એવો ધ્વનિ છે. અભેદ અને ભેદ પરસ્પર વિરુદ્ધ છે, અહીંયા વિરુદ્ધ ન જાવું એમ કે છે. શું અહીંયા અભેદ ની વિરુદ્ધ ન જાવું. શુભાશુભ ઉપયોગ થી રોકીને દર્શન જ્ઞાન માં સ્થિત થયો થકો, નાસ્તી લીધો, શુભ શુભ ઉપયોગ થી રોકાઈ ગયો તે નાસ્તી, દર્શન જ્ઞાન માં સ્થિત થયો તે અસ્થિ. એક જ પર્યાય ના બે પડખા છે, અસ્થિ નાસ્તી. સ્થિત થયો થકો, દર્શન જ્ઞાન માં સ્થિત થયો, દર્શન જ્ઞાન સ્વરૂપમાં સ્થિત નથી આ નવ શૈલી. આત્મા દર્શન જ્ઞાન માં સ્થિત થયો, દર્શન જ્ઞાન આત્મામાં સ્થિત થઈ એમ નથી વાત લેતા. આ અધ્યાત્મ શૈલી છે, અને આ શૈલીથી શિષ્યને સમજવું વિશેષપણે અનુકૂળ છે. માટે એ શૈલી આચાર્ય દેવ અપનાવે છે. એમાં એમનો એમ કહેવામાં એવી શૈલી કરવામાં એમનો અનુભવ કામ કરે છે એમ લેવું. શું શ્રી ગુરુ છે એ શિષ્યને સમજાવે છે, તો શિષ્ય કઈ રીતે વધારે સુગમપણે સમજી જશે એવી એમને ખબર છે. માટે દર્શન જ્ઞાન આત્મામાં સ્થિર થાય છે એમની લીધે આત્મા દર્શન જ્ઞાનમાં સ્થિર થાય છે એમ કહે છે, અને એ રીતે વધારે સહેલાઈથી સમજી જશે. જો આ વિષયને પ્રેક્ટિકલી સમજવામાં આવે તો એ સમજાય એવું છે, જો પ્રેક્ટિકલી સમજવામાં ના આવે તો આ વિષયમાં સમાધાન થાય એવું નથી. કેમ કે ખરેખર તો પરિણામ ધ્રુવમાં સ્થિર થયા છે, અહીંયા કહે છે કે આત્મા સુદર્શન જ્ઞાન માં સ્થિર થયો છે. ઠીક, બીજી કથા શાસ્ત્ર ની શૈલી જે છે, આખે આ શાસ્ત્ર ની આ પરમાગમ ની શૈલી જે લીધી છે. બીજી ગાથા થી શરૂઆત કરીને એનો અર્થ કે આખી શૈલી જ એમ ચાલવાની છે. અને એ રીતે જ અજ્ઞાની જીવને તરત જ સમજાઈ જાય છે. એમ સમજાવતા તરત જ સમજે છે એમ કેવું છે, શું કેમ કે એ પોતે અજ્ઞાન માં સ્થિત થયો છે. બીજી ગાથામાં જે લીધું ને, પૂતગળના પ્રદેશે સ્થિત છે અજ્ઞાની નો આત્મા, પૂતગળના પ્રદેશે સ્થિત છે, રાગના પ્રદેશમાં સ્થિત છે. તો કે તું ત્યાં ઉભો છો ને એના બદલે દર્શન જ્ઞાન માં ઉભો રહે. હા, તો કેવી રીતે પર પ્રદેશ માં ઉભું રહેવું એ તો તને આવડે છે. રાગ માં તને ઉભા રહે તો આવડે છે, તો દર્શન જ્ઞાન માં ઉભા રહે ને. રાગે પર્યાય છે, દર્શન જ્ઞાને પર્યાય છે, તો રાગ માં ઉભો છે ને એટલે દર્શન જ્ઞાન માં ઉભો રહે. બસ આથી વધારે તને કઈ અમારે કહેવું નથી, એ તરત જ સમજી જશે. શુભાશુભ યુગ થી રોકીને દર્શન જ્ઞાન માં સ્થિત થયો થકો અને અન્યની ઈચ્છાથી વિરમો થકો, જયારે દર્શન જ્ઞાન માં સ્થિત થયો ત્યારે એને પરદ્રવ્યની ઈચ્છા રહેતી નથી. મને આ જોઈએ, આ ચીજ મને જોઈએ એ વાત ખલાસ થાય છે. ઈચ્છા વિરામ પામે છે. જેમ કોઈ માણસ થાકી જાય તો આરામ લઈએ, વિરામ લઈએ, એમાં ઈચ્છાની આકુળતાથી થાકેલો જીવ છે. ઈચ્છામાં આકુળતા છે. જગતના જીવોને ઈચ્છામાં રસ આવે છે અને મજા આવે છે. અને એમ કે ઈચ્છા વગરનું ને આશા વગરનું જીવન શું કામનું? જીવન તો આશાના તાતણે જ ચાલે છે. ઈચ્છાને પુરુષ બધું, ઈચ્છા સર્વસ્વ છે એનું. ઈચ્છા એનો આત્મા છે, ઈચ્છા એનો પુરુષાર્થ છે, ઈચ્છા એનું જીવન છે, બધું સર્વસ્વ ઈચ્છા છે. તો કે આત્માને દુઃખદાયક છે એ ઈચ્છા, આત્માને દુઃખદાયક છે એ દુઃખ થી જે થાક્યો છે એની ઈચ્છા વિરામ પામે છે. તો કે પછી એનું જીવન કેવી રીતે ટકશે? કે એનું જીવન નિરાકુળ સુખ શાંતિમાં સ્થિર થઈને અંદરમાં જામતો 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 સાદી અનંતકાળ સ્થિર થઈ જશે. હા, મોક્ષ ની ઈચ્છા એ પણ અપેક્ષા એ છે, પછી તો મોક્ષ ની ઈચ્છા એ નથી. દર્શન જ્ઞાન માં સ્થિર થાય છે, ઠરે છે ત્યારે નિરાકુરતા થાય છે. તો સીધી વાત છે, માણસ તડકે ચાલે છાંયે ચાલે, ઉપરે બહાર નીકળ્યો હોય તો તડકે ચાલે છાંયે ચાલે, ઉનાળામાં છાંયે જ ચાલે, કહેવાની જરૂર નથી કે તડકે ચાલે. અન્યની ઈચ્છાથી વિરમો થકો, જે આત્મા, અહીંયા પણ આત્મા જ લીધો છો, ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થયો થકો. સર્વસંગ પરિત્યાગ કરે છે પછી, જયારે દર્શન જ્ઞાનમાં સ્થિર થાય છે ત્યારથી એની મુનિપણાની ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવનાનો અમલ થાય છે. પછી સર્વસંગથી વિરક્ત થાય છે, સર્વસંગથી રહિત થાય છે. જીનવાણીની સ્થિતિ આવી ને, જીનવાણીની સ્થિતિ માટે પછી એને ઊંચી બાડી પુનિ સમુદમ કી, જયારે દર્શન શ્રદ્ધા જ્ઞાન થયું તો શું રુચિ થઈ ગઈ? એને સમુદમ ની રુચિ થઈ. એ સમુદમ ચારિત્ર લેવું છે ત્યાં. રુચિ બાડી પુનિ સમુદમ કી, મહિમા હે અગમ જીનાગમ કી. જયારે જ્ઞાન થયું પછી એની રુચિ છે એ પરદ્રવ્યમાં તો રહેતી નથી, પરદ્રવ્ય પ્રત્યે પરિણામ જતા ઈચ્છા થતા આકુળતા થાય છે. એ આકુળતામાં જવા માંગતો નથી એટલે એને એ બાજુની ઈચ્છા માટે એટલે એને વ્રત નિયમ એ બહુ જ એને સ્વાભાવિક થઈ જાય છે. વ્રત નિયમ એને એકદમ સ્વાભાવિક થઈ જાય છે. પરિણામ અટકી ગયા છે, પછી એને પરાણે પરાણે કોઈ બળ કરવું પડે કે જોર કરવું પડે એમ રહેતો નથી. હવે આ દબાવવી પડશે ઈચ્છાને, દમન કરવું પડશે એમ નથી રહેતું, કેમ કે રુચિ જ એની નથી. આકુરતા પ્રત્યે એની રુચિ જ નથી. સર્વસંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, ધ્યાન કરે છે પોતાના આત્મા. આત્માનું ધ્યાન કોના વડે કરે છે? કે આત્મા વડે કરે છે. પર્યાય વડે ધ્યાન કરે છે એમ નથી લેતા આચાર્ય દેવ. આત્મા આત્મા વડે ધ્યાન કરે છે, કેમ કે એમાં ધ્યાનમાં આત્મભાવ ઉત્પન્ન થાય છે. ભેદો બધા ગૌણ થઈ જાય છે, ભેદ નું જ્ઞાન રહી જાય છે પણ ગૌણ થઈને રહે છે, મુખ્ય થઈને રહેતું નથી એમ. મોક્ષની ભૂમિકામાં હજી અનાકુળતા નો સ્વાદ નથી આવ્યો, પણ જો થોડીક નિર્મળતા આવે, આત્મા ઉભો થાય, તો એને વિકલ્પમાં આકુરતા નું દુઃખ લાગ્યા વિના રહે નહીં. મિત્રા દલીલ કરે છે આપણે ત્યાં કે ભાઈ તમે એમ કહો છો કે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, પણ અમને સુખનો અનુભવ થયો નથી. તો પછી અમને સુખનો અનુભવ નથી થયો તો દુઃખની ખબર કેવી રીતે પડે? એ તર્ક છે, પણ એ તર્ક અસ્થાને છે. એ તર્ક છે અસ્થાને છે. પોતાને ખબર પડતી નથી એટલે તર્ક કરે છે. ખબર કેમ પડતી નથી? કે ઉપયોગ સ્થૂળ છે માટે ખબર પડતી નથી. શું ઉપયોગ સ્થૂળ છે માટે ખબર પડતી નથી? જે આકુરતા છે એ તો સ્થૂળ વિષય છે, અનાકુરતા છે એ સૂક્ષ્મ વિષય છે. સ્થૂળ વિષય ની ખબર નથી પડતી, એ સૂક્ષ્મ સુધી પહોંચે કેવી રીતે? એટલે એના કરતા પણ આકુરતા જે સ્થૂળ છે એના કરતા પણ ઉપયોગ સ્થૂળ છે. એટલે વિકલ્પમાં જીવને દુઃખ લાગતો નથી. આપણે ત્યાં એ તર્ક ચાલે છે કે ભાઈ અમને જે આનંદ નો અનુભવ સુખ નો અનુભવ નથી થયો તો દુઃખ ની ખબર કેવી રીતે પડે? એવું નથી. પ્રથમ વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. સોગાનીજી પૂજ્ય બેન શ્રીમાં તો આવે છે પછીના વ્રતમાં કે પ્રથમ વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. કોઈને વિકલ્પમાં દુઃખ ન લાગે અને વિકલ્પના અભાવનો પ્રયત્ન થાય સહજ એવું કોઈ દિવસ બને નહીં, એવું કોઈ દિવસ ન બને. જીવનો સ્વભાવ દુઃખ થી ખસવાનો છે. દુઃખ લાગે તો જ ખસે. એને દુઃખ દુઃખ નથી લાગતું એનો અર્થ કે તે પ્રકારનું કૃત્રિમ સુખ એને રૂચે છે. દુઃખમાં સુખની કલ્પના છે અને એ કલ્પના એની રુચિ સાથેની છે, માટે એને દુઃખ લાગતું નથી. દુઃખ છે તો દુઃખ લાગતું નથી. પછી એને દર્શન મોહનો પ્રભાવ કયો, એને અજ્ઞાનનો પ્રભાવ કયો. શું કહે છે? સર્વસંગથી રહિત થયો થકો એટલે મુનિ દશા ધારણ કરીને પછી વિશેષ દર્શન જ્ઞાન ને ધ્યાવતા ધ્યાવતા પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. કર્મ ને નો કર્મ ને ધ્યાવતો નથી. એટલે ઉદયમાન કર્મ અને એના ફળ સ્વરૂપ જે અનુકૂળતા પ્રતિકૂળતા ઉપસર્ગ કે જે કઈ વૃંદે ચક્રી તથાપી નમણે માન એને ધ્યાતો નથી. ચેતિતા હોવાથી, ચેતનાર એટલે દેખનાર જાણનાર હોવાથી એકત્વને જ ચિંતવે છે, એકત્વને જ ચેતે છે અને એકત્વને જ અનુભવે છે. પોતે ચેતનાર એટલે અનુભવનાર હોવાથી પોતાના સ્વરૂપને અભેદપણે અભેદ ભાવે અભેદ સ્વરૂપને અનુભવ્યા કરે છે. ગુણી દશામાં એ પછી સતત અનુભવ્યા જ કરે છે. સર્વસંગ વિમુક્ત થઈને ગુણ દશામાં ઉપયોગથી છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલે છે એનો અર્થ શું બીજો? કે ઉપયોગ એમાં જ ખોડાઈ જાય ને રહી જાય એનો પ્રયોગ ચાલે છે. એને મુનિરાજ ને પ્રયોગ ચાલે છે. વારંવાર છઠ્ઠે આવે તો હાથમાં આવી જાય છે, હાથમાંથી ખસવું નથી. પણ જ્યાં સુધી ન ખસે એવી પરિસ્થિતિ તૈયાર ન થાય ત્યાં સુધી વારંવાર છઠ્ઠે થી સાતમે આવે છે. સાતમે થી છઠ્ઠે આવવાનો પ્રયત્ન નથી. છઠ્ઠામાં સાતમાં આવવાનો, સાતમાં ન આવવાનો સ્થિરતાનો પ્રયત્ન છે. પણ સ્થિરતામાં અસ્થિરતાનો પ્રયત્ન હતો નથી. એ તો અપ્રયત્ન દશામાં છઠ્ઠું ગુણ સ્થાન આવે છે. છઠ્ઠું ગુણ સ્થાન અપ્રયત્ન દશાનું છે અને સાતમું ગુણ સ્થાન પ્રયત્ન દશાનું છે. એમ નું કેવી રીતે શ્રેણી માંડવાના છે? શ્રેણી માંડવાની વાત લઈએ છીએ. ભલે આ કામમાં કોઈ શ્રેણી ન માંડી શકે, આત્મ ગુણસ્થાન નથી, પકડી ન હોય તો કઈ નહીં. અહીંયા તો અમારે અમને તો ભાવના છે એટલે અમે તો લેશું. અમે તો એ વાત કરવાના કરવાના ને કરવાના એમ છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો. તે આત્મા આત્માને ધ્યાતો તે આત્મા આત્માનું ધ્યાન કરતો કરતો થકો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો. દર્શન જ્ઞાનમય થઈ જાય છે, અનન્યમય એટલે અન્ય નથી રહેતો. પછી આત્માને પર્યાય અન્ય રહેતા નથી, એકાકાર ભાવે પરિણમતો થકો શ્રેણીમાં. અલ્પકાળમાં જ એટલે અંતર્મૂર્તમાં જ દીર્ઘ અંતર્મૂર્ત લીધો. અર્થ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે, નિષ્કર્મ દશાને પામે છે, મોક્ષ દશાને પામી જાય છે. શ્રેણી માંડે એટલે જે કર્મ છે ઢગલા બંધ કરી જાય, અંતર્મૂર્તમાં તો ઢગલો થઈ જાય. ઝાડના પાંદડા ફૂકાઈ ગયા હોય, ઘોડી ઉબળી ગયું હોય, પછી ઝાડના પાંદડા ફૂકાઈ ગયા હોય પણ હજી લટકતા હોય, કોઈ બીએ કરે આ તો હજી તો હજારો પાંદડા છે આ ઝાડ ઉપર, પણ ભાઈ કઈ જરૂર નથી, એને હરખો હલાવો, એક પવનનો ઝપાટો આવશે, બધા પાંદડા એક હારે ઢગલા બંધ નીચે આવી જશે. એમ શ્રેણી છે એ ધ્યાનનો ઝપાટો છે, બધા એક સાથે ખરી જાય છે, નિષ્કર્મ અવસ્થાને પામે છે. સમર અધિકારમાં મોક્ષ ની વાત લીધી, મોક્ષ અધિકારમાં ભેદ જ્ઞાન ની વાત લેશે પ્રજ્ઞા શ્રેણી વાળી. ટીકા. જે જીવ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર એટલે અતિ દ્રઢ જોરદાર ભેદ વિજ્ઞાન ના અવલંબન થી જોયું. શું લીધો? આક્રમ લીધો એમણે. ભેદ વિજ્ઞાન ના અવલંબન થી આત્મા વડે જ અત્યંત રૂકીને શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત સ્થિર કરીને સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે સર્વસંગથી રહિત થઈને નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો કર્મ નો કર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને આત્મા વડે ધ્યાતો થકો પોતે પોતાને સહજ ચેતીતા પણ હોવાથી એકત્વને જ ચેતે છે એટલે જ્ઞાન ચેતના રૂપ જ રહે છે તે જીવ ખરેખર એકત્વ ચેતન વડે અર્થાત એકત્વના અનુગમન વડે પરદ્રવ્યથી અત્યંત ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ થતા સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો અલ્પકાળમાં જ સર્વકર્મથી રહિત થોડા બાકી ન રહ્યા સર્વકર્મથી રહિત આત્માને પામે છે આ સંવર નો પ્રકાર અથવા રીત છે, એક જ વચન લીધું છે. બધા અલ્પ વિરામ કરીને છેલ્લે પૂર્ણ વિરામ લીધું છે. આખું વાક્ય એક લીધું છે. જે ગાથામાં વાત છે એ જ વાત એમણે ટીકામાં કરી છે. જે જીવ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગ આ કારણકારી ને સંધિ લે છે. અમૃતચંદ્ર આચાર્ય મહારાજ ની શૈલી કોઈ પણ વાત ને પ્રતિપાદન કરતા એના કારણ ને પણ પ્રતિપાદન કરે છે. જેમ કે સુમર નું કારણ ભેદ જ્ઞાન લીધું આયા, અને શુભાશુભ યોગમાં જીવ પ્રવર્તે છે એનું કારણ રાગ દ્વેષ છે. એનું મૂળ ક્યાં છે? રાગ દ્વેષ છે. પછી જ્ઞાનીઓ જયારે વાત ખુલે છે ટોટલ મૂળ જોઈ લીધું, જીવને રાગ દ્વેષ કેમ થાય છે, એનો અભિપ્રાય વિપરીત છે માટે થાય છે. બધો આધાર અભિપ્રાય ઉપર છે. અભિપ્રાય વિપરીત હોય એને રાગ દ્વેષ થયા વિના રહે નહીં. અભિપ્રાય વિપરીત હોય એટલે શું? કે કોઈ વસ્તુ સારી નથી, કોઈ પદાર્થ ખરાબ નથી, છતાં કોઈ પદાર્થ ને સારો અભિપ્રાયમાં માની નિર્ણય કરી લીધો છે, અભિપ્રાયમાં ખરાબ નિર્ણય કર્યો છે, એટલે એનો ઉદય આવતા તે પદાર્થ સામે આવતા એને રાગ અથવા દ્વેષ થયા વિના રહે નહીં. અનિવાર્યપણે થાય થાય ને થાય. એ રાગ દ્વેષ નું મૂળ છે કે શુભાશુભ યોગ નું મૂળ છે? જેને રાગ દ્વેષ થાય એને શુભ અશુભ પ્રવૃત્તિ થયા વિના રહે નહીં. યોગ એટલે યોગની પ્રવૃત્તિ. આ શુભાશુભ પ્રવૃત્તિ નું મૂળ રાગ દ્વેષ લીધા છે. રાગ દ્વેષ નું મૂળ અભિપ્રાય લીધા છે. ક્યાં ને ક્યાં છેડો અડે છે. ભગવાન ને તીર્થંકર દેવ ને સમૂહ શરણ માં શુભાશુભ પ્રવૃત્તિ નથી. આમથી લઈએ તો અથવા મુનિ દશામાં પણ શુભાશુભ પ્રવૃત્તિ ઘટી જાય છે. મુનિ દશામાં અશુભ પ્રવૃત્તિ ઘટી ગઈ, કોઈ અશુભની પ્રવૃત્તિ નથી. તો કે કેમ? કે એમની દશામાં દ્વેષ આવતો નથી. ઠીક, એમની દશામાં દ્વેષ આવતો જ નથી, દ્વેષના પરિણામ થતા જ નથી, અશુભ ભાવ જ થતો નથી, અશુભના પરિણામ જ નથી થતા, એટલે એમને અશુભ યોગ નથી. અશુભ પરિણામ નહીં હોવાથી અશુભ યોગ પણ એમને નથી. કુંકુંદ આચાર્ય અષ્ટપાહુડ લખ્યું ત્યારે એવી ગાથા લખે કે વસ્ત્રનો એક તાણો વાણો રાખીને કોઈ મુનિ પણ માને કે મનાવે તો ક્યાં જશે? કે નિગોદ દેશમાં જશે. તો એ વખતે દ્વેષ આવેલો કે નહીં આવેલો? એ નહીં. ઠીક છે, વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે અને એ પ્રવૃત્તિ શુભરાગની છે, દ્વેષની નથી. એમ કે એવા કઠોર વચન ને પણ શુભરાગ ગણાય છે. કરુણા છે એની અંદર. કેટલી કરુણા છે? અનંતની કરુણા છે. અનેક જીવોને બચાવી લીધા છે એમ કહીને, અનેક અનેક જીવોને બચાવી લીધા છે. અનંતની કરુણા છે. જ્યાં સુધી એ શાસ્ત્ર વિધિમાન રહેશે ત્યાં સુધી ઘણા જીવો એ રીતે અન્યમતમાં જતા અટકી જશે. રાગદ્વેષ ન થાય ને સંભાવ રહે એને પણ સમદર્શતા કહે છે. અને જે અનિષ્ટ હોય એને અનિષ્ટ જાણે માને અને કહે, શું દુઃખદાયક હોય તે છોડવા યોગ્ય છે એમ જાણે માને એને કહે, ઉપાદેય હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે એમ જાણે માને એને કહે. એમ બધું લીધું છે, ચોખ્ખું લીધું છે. નહીતર તો અવિવેક થઈ જાય છે, નહીતર તો વિવેક રહેતો નથી. સમ્યક ને સમ્યક જાણે, મિથ્યા ને મિથ્યા જાણે. એનું નામ પણ સમદર્શિતા છે. વિતરાગ ભાવ નું નામ પણ સમદર્શિતા છે અને વિવેક આવે એનું નામ પણ સમદર્શિતા છે. તો નેત્ર એ જ્ઞાન નો વિવેક છે પણ એને સમદર્શિતામાં લીધો. એટલે ચારિત્ર પ્રધાન જ્ઞાન ની વ્યાખ્યા કરી. ઠીક, સમદર્શિતા એ ચારિત્ર છે. ચારિત્ર પ્રધાન જ્ઞાન ની પરિભાષા કરીએ. અને જે સંભાવમાં વિતરાગ ભાવમાં રહી જાય એ ચારિત્ર પ્રધાન ચારિત્ર ની પરિભાષા છે. ચારિત્ર પ્રધાન જ્ઞાન ની પરિભાષા છે. આમ છે. જઈને સમદર્શિતા નામ આપ્યું 437 માં. જે જીવ રાગ દ્વેષ મોહ જેનું મૂળ છે અને રાગ દ્વેષ મોહ ને લઈને શુભાશુભ યોગ માં પ્રવર્તે છે, વર્તું છે. જો રાગ દ્વેષ મોહ ન હોય તો શુભાશુભ યોગ માં પ્રવર્તવું ન બને. તો મુનિ દશાથી શરૂઆત થઈ કે દ્વેષ ગયો તો એમની દ્વેષ યુક્ત પ્રવૃત્તિ ગઈ. પછી સર્વજ્ઞ વિતરાગ થયા તો રાગ દ્વેષ બંને ગયા તો બંને પ્રવૃત્તિ ગઈ. તો ભગવાન દિવ્ય ધ્વનિ થી વ્યાખ્યાન તો આપે છે કે શુભ પ્રવૃત્તિ ગણવી કે ન ગણવી. તો ન ગણાય. ગણાય કે ન ગણાય? ન ગણાય. વિચાર કરે ત્યારે ન ગણાય. કેમ? કર્મ બંધ ત્યાં થતો નથી. રાગ દ્વેષ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા એવો જયારે આત્મા હજી સાધક દશામાં વર્તતો હતો, ચોથા પાંચમા ગુણ સ્થાને શુભાશુભ યોગમાં વર્તતો હતો, શું કર્યું કે દ્રઢતર અતિ ભેદ વિજ્ઞાનના આલંબનથી. જોરદાર ભેદ વિજ્ઞાન ચાલે છે સાધક દશામાં. અસાધારણપણે ભેદ વિજ્ઞાન ચાલે છે, નિરંતર ભેદ વિજ્ઞાન ચાલે છે. નાની નાની પ્રવૃત્તિ શું કરે છે? તો કે ભેદ વિજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. શું? ક્યારે કરે છે? નિરંતર કરે છે. એક સમય પણ ભેદ વિજ્ઞાન વિના એમનો જતો નથી. સતત ચાલે છે ભેદ વિજ્ઞાન. અછિન્ન ધારયા આવશે ને હવે એનો કળશ આવો જોઈએ. ભાવેત ભેદ વિજ્ઞાન અછિન્ન ધારયા તાવત યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. જ્ઞાન જ્ઞાનમાં ઉપયોગ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનને ભાવવું એવી સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર દેવની આજ્ઞા છે. ગુરુની પણ એવી આજ્ઞા છે અને દેવની પણ એવી આજ્ઞા છે. અને એ આજ્ઞા ઉપર ધર્માત્મા ચાલે છે. ધર્માત્મા આજ્ઞા ઉપર ચાલે છે અને સંસારી જીવ આજ્ઞા ઉપર પગ દઈને ચાલે છે. ઠીક. આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આજ્ઞા તો ભગવાનની એવી છે કે નિરંતર ભેદ વિજ્ઞાનને ભાવવું. ભાવજે તો ભેદ વિજ્ઞાન અછિન્ન ધારયા. અછિન્ન ધારાથી તૂટક ન તૂટો નાત્રો ન પડે એ રીતે ભેદ વિજ્ઞાનને ભાવો. ભેદ વિજ્ઞાન કેમ છોડી દેશે? તો એટલી બધી તને રાગ દ્વેષ ની પરિસ્થિતિ છે કે ભેદ વિજ્ઞાન છોડી દેશો એમ કે છે. રાગ દ્વેષ નું જોર બતાવે છે. ભેદ વિજ્ઞાન નથી કરતો એ રાગ દ્વેષ નું જોર બતાવે છે. રાગ દ્વેષ નું જોર હોય ભેદ વિજ્ઞાન ચાલે નહીં સહેજે. અને પછી એમ કે ભાઈ ઘણા વર્ષ શાસ્ત્ર વાંચ્યું કેમ અનુભવ થતો નથી? પણ તારો રાગ દ્વેષ નું જોર તો મળતું નથી, ભેદ વિજ્ઞાન ચાલતું નથી. જોર મળતું નથી એના આડે ભેદ વિજ્ઞાન ચાલતું નથી. પછી અનુભવ થાય ક્યાંથી? અનુભવ થવાનો અવસર નહીં આવે એમ લેવું છે. આખા સમયસારમાં તમામ અધિકારમાં સમસ્ત પ્રકરણોમાં શું ભેદ વિજ્ઞાનની મુખ્યતાથી નિરૂપણ કર્યું છે. કેમ કે એ સિવાય મિથ્યા છૂટીને સમ્યક થવાનો પ્રસંગ નથી અને સમ્યક દ્રષ્ટિને મોક્ષ થવાનો પ્રસંગ નથી. વેદ વિજ્ઞાન એક જ વિધિ છે, એક જ કાર્ય પદ્ધતિ છે. સમરમાં તો મુખ્ય વાત છે. સમર અધિકાર તો ઉપાડ્યો છે ત્યાંથી. 131 માં લીધો. 131 માં કળશ લીધો. જેટલા મોક્ષ પામ્યા સિદ્ધ થયા એટલે મોક્ષ પામ્યા. વેદ વિજ્ઞાન તો સીધા સીધા એક લખે છે. એટલા થયા એટલા એ નથી થયા છે. કોણ બંધાણા ને રખડ્યા કે અસે એવા ભાવ તો બધા દ્રવગુણ પર્યાય ની ચર્ચા કરે છે, ઉત્પાદ ભાઈ દ્રવ ની ચર્ચા કરે, ભેદ વિજ્ઞાન ની ચર્ચા કેમ નહી? ખરેખર તો વેદ વિજ્ઞાન ઉપર વજન જોવું, વેદ વિજ્ઞાન કેમ ચાલે ને એ પણ સહજ. પેલા ભલે ઉપર ઉપરથી કૃત્રિમ થાય, બેન શ્રીના વચના વ્રતમાં આવે છે, પેલા ઉપર ઉપરથી કરે પછી અંદરથી થાય. શરૂઆત વાળા ને ભલે થોડી કૃત્રિમતા આવે તો આવે, પણ એ કૃત્રિમતા માંથી એને સહજતામાં આવવું. હે, કસરત લાગે, કઈ વાંધો નહી, કર કસરત કર. ઊંધી કસરત ઘણી કરી છે, હવે સૌની કસરત શરૂ કરે, એમાં શું વાંધો છે? ઠીક છે, દેવજી ભાઈ કે કસરત કરે છે. કસરત કર્યા વિના કેળવાય નહીં, પરિણામ કેળવાય નહીં. કસરત કયો, પ્રેક્ટિસ કયો, પ્રેક્ટિકલ કયો. આત્માને દ્રઢતર અતિ ભેદ વિજ્ઞાન, અતિ દ્રઢ ભેદ વિજ્ઞાન ના અવલંબન થી આત્મા વડે જ રોકીને, એનો અર્થ એ થાય છે કે આત્માને શુભાશુભ યોગ થી રોકવો હોય તો ભેદ વિજ્ઞાન એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. બીજી રીતે રોકો રોકાશે નહીં, બીજી રીતે રોકો રોકાશે નહીં. એ રોકાય પેલા ચાલ્યો જશે, રાગ દ્વેષમાં અને શુભાશુભમાં રોકાય પહેલા ચાલ્યો જશે. જો ભેદ વિજ્ઞાન નહીં ચાલતું હોય તો, ભેદ વિજ્ઞાન ચાલશે તો સહેજે રોકાય જશે. એ સાધન લીધું, રોકવાનું એ સાધન છે. અહીંથી અસ્તિ ને આની નાસ્તિ એ રીતે અલ્પ વિરામ લીધું છે, ત્યાર પછી આગળ 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 કેવી રીતે કાર્ય કરે છે સાધકજી અને સંપૂર્ણ મોક્ષ દિશાને પામે છે એ વિષય આ ત્રણ ગાથામાં આચાર્ય મહારાજે લીધો છે.